સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી 14 ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડાઓ તેની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા સાધુને જમવાની પંક્તિ થઈ હતી. વાલા ભક્તો, શ્રીજી મહારાજે ગરડાની અંદર જે આપણો પવિત્ર અક્ષરધામનું મધ્યનું જેનું બિરુદ પ્રાપ્ત છે એવા દરબારગઢની અંદર જયારે વાસુદેવ નારાયણનો જે ઓરડો છે, આપણે બધાએ ત્યાં દર્શન કર્યા છે, એ વાસુદેવ નારાયણના ઓરડાની પડખેનો જે ઓરડો તેની ઓસરીમાં ઢોલિયો નાખીને મહારાજ બિરાજમાન છે અને મહારાજની સન્મુખ જે સાધુ સંતો અને ભગવાનના જે એકાંતિક ભક્તો છે એ પંક્તિ થઈને જમવાને માટે બેઠા છે. મહારાજ જમતા જમતા પણ ભક્તોને સત્સંગનું સુખ આપે છે એવો સુંદર આ દ્રશ્ય, એના આપણે દર્શન કરીએ. એ મૂર્તિને ભગવાન સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને મહારાજ ઢોલિયા પર બિરાજમાન છે એવી મૂર્તિના દર્શન આપણે સંભાળીને મનમાં એને ધારણ કરી એ દરબારગઢની અંદર આપણે બેસી અને આ પવિત્ર વચનામૃતના શબ્દો એનું શ્રવણ કરીએ. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. ભલા ભક્તો, મહારાજે સ્વયં ભક્તોને સત્સંગની રીત શીખવાડવાને માટે આ સુંદર વચનામૃતની મહારાજે શરૂઆત સ્વયં કરી છે. મેં પહેલા પણ એક વખત કીધું હતું કે વચનામૃતના પ્રત્યેક વાક્યો એ કૃપા વાક્યો છે. ભગવાને આપણા ઉપર અનંત કણી કૃપા કરી છે ત્યારે આપણને એવા સુંદર શબ્દો અને એવા સુંદર ઉપદેશ એને ગ્રહણ કરવાનો આપણને અવસર મળ્યો છે. આગળ એક વચનામૃતમાં આવે છે, મહારાજ કહે કે આપણને જે અવસર મળ્યો છે, જે જન્મ મળ્યો છે, જે દેશ મળ્યો છે, જે આપણને કાળ મળ્યો છે, જે સત્સંગ મળ્યો છે એની મહત્તા કેટલી છે, કે એની મહત્તા તો દેવતાઓને પણ દુર્લભ છે. અને એટલા માટે મહારાજ કે બીજા કોઈ ઠેકાણે જન્મ મળ્યો હોત, જ્યાં સત્સંગનો યોગ ન થયો હોત, જ્યાં ભગવાનના કથા વાર્તાનો યોગ ન થયો હોત, જ્યાં સદગુણ અને સદાચારનો યોગ ન થયો હોત, તો એવા સ્થાનની અંદર જન્મ મળ્યાથી આપણા કલ્યાણનો માર્ગ એ રૂંધાઈ જાત. એટલા માટે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ અને એ ભાગ્યશાળી ભગવાન આપણી ઉપર જે કૃપા વરસાવી છે તેમાં મહારાજ સ્વયં કૃપા કરીને આપણને આ વાત સમજાવે છે. જે સત્સંગી, મહારાજની આ વાત એ સત્સંગી માટે છે, જે પોતાને સત્સંગી ગણતા હોય, અર્થાત કે જેને સત્સંગની ખેવના છે, જેને મોક્ષનો ખપ છે, એવા જે સત્સંગી એ સત્સંગમાંથી પાછો પડવાનો હોય ત્યારે તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. મહારાજે અહીંયા લક્ષણ બતાવ્યું, આપણે સાવધાન કરે આપણને. આ જીવાત્માને મોક્ષ માર્ગની અંદર સત્સંગ મળ્યા પછી પણ વિઘ્ન થાય છે, આ વાત આપણને વચનામૃત સમજાવે છે. ઘણા એવું વચનામૃતમાં એવું પણ મહારાજે લખ્યું છે કે ભગવાન મળ્યા, દિવ્ય સત્સંગ મળ્યો એટલે પૂર્ણ કામ માનવું. પણ મહારાજ કે પૂર્ણ કામ માનવું પણ સાવધાનીને અંદર આપણે જરાય બાંધછોડ અથવા તો એની અંદર ખટકો રાખવામાં કોઈ જગ્યાએ કચાશ ન રાખવી. જો એમાં ખટકો રાખવામાં કચાશ રહે અને જગતના વિષયો અથવા તો આપણો સ્વભાવ અથવા તો કોઈ એવી પ્રકૃતિ એ આપણને જો આપણા માર્ગથી ચલાયમાન કરી દે તો મળેલો સત્સંગ પણ આપણી માટે વ્યર્થ થઈ જાય છે, નિરર્થક થઈ જાય છે. એટલે મહારાજ અહીંયા સાવધાન કરતા સમજાવે છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. વાલા ભક્તો, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો અસદ વાસના. પહેલા તો વાસનાનું સ્વરૂપ આપણે સમજીએ, કારણ કે અહીંયા ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર વ્યાસ ભગવાને આ ભાગવતજીના સપ્તમ સ્કંદની અંદર વાસના શબ્દના ત્રણ સ્વરૂપો બતાવ્યા છે, એક સદવાસના, એક અસદવાસના અને એક મિશ્ર વાસના. એ સદવાસના શું છે, અસદવાસના શું છે અને મિશ્ર વાસના શું છે એનું સ્વરૂપ આપણે સમજીશું તો આપણને આ વચનામૃત સમજવામાં ઘણી સરળતા થશે. અસદવાસના એટલે શાસ્ત્રોએ સમજાવ્યા પ્રમાણે વાસનાનું સ્વરૂપ તો એ છે કે કોઈ વિષયની અંદર મોહિત થવું, એનું બંધન થવું, એનું નામ વાસના. એની આગળ વિશેષણ વાપર્યું અસદ વાસના. તો અસદ વાસના કોણે કીધી, તો જે સંસાર સંબંધી હોય, દેહાભિમાને યુક્ત હોય, કેવળ ઇન્દ્રિયોની વિષયોની તૃપ્તિ પૂર્તિ મર્યાદિત હોય, જેને વિકૃતતા યુક્ત હોય, જે નિર્મર્યાદિત હોય એટલે જેની મર્યાદા નથી કોઈ, ધર્મની અને અધર્મની જે મર્યાદા છે એ મર્યાદાની વિપરીત હોય, એવી જે લોલુપતા, કોઈ પણ વિષયની પાછળ આસક્તિ એની લોલુપતા, એને શાસ્ત્રોએ અસદવાસના કીધી છે. હું ફરી સમજાવું અસદવાસનાની વ્યાખ્યા. મહારાજ કહે છે કે જે જગતના વિષય સંબંધી હોય, જે વાસના એ જગતના પદાર્થોથી માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ પૂરતી મર્યાદિત હોય, એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જ કેવળ એને ભોગવવાની આશા વાળું હોય, જે દેહાભિમાને યુક્ત હોય, જે અહંકારે યુક્ત હોય, એવી જે અશુભ ગુણે સહિત જે કરેલી જગતના વિષય અને પદાર્થની અંદરની જે આસક્તિ, એ પછી દેહે હોય કે વિષય હોય કે સંબંધ હોય કે પદાર્થ હોય, કોઈ પણ હોઈ શકે, પણ એની અંદર જે રહેલી આસક્તિ અને અસદવાસના જે મોક્ષ માર્ગમાં બંધનરૂપ થાય છે, એવી અસદવાસનાની મહારાજ કે વૃદ્ધિ થતી જાય છે. એવી અસદવાસનાની વૃદ્ધિ જ્યારે થાય ત્યારે પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે. વાલા ભક્તો, આ અસદવાસના જ્યારે પ્રવૃત્તે ત્યારે એને, મેં પહેલા સમજાવ્યું કે સંસાર સંબંધી વિષયની અંદર આસક્તિ થાય છે, જેને મર્યાદા નથી કોઈ પ્રકારની, જેની અંદર વિકૃતતા રહેલી છે, અહંકાર રહેલો છે, દેહાભિમાન રહેલું છે, અને એવી જ્યારે વૃત્તિ મનની થાય, એવી બુદ્ધિ થાય, ત્યારે એને જગતના વિષયોની અંદર આસક્તિ થાય છે. પછી જગતના વિષયની તુલ્ય એને સત્સંગની અંદર, એને પછી સત્સંગને સરખામણી કરીએ ત્યારે એને સત્સંગીમાં અવગુણ દેખાય છે, સત્સંગીની અંદર એને અવગુણ આવે છે. અને એટલું જ નહીં, પોતાના અવગુણને પણ એ સત્ય માને છે, એ સાચો માને છે, પોતાના અંદર રહેલા અવગુણનો પણ દોષ જોતો નથી. મહારાજ આગળ સમજાવે છે કે દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે અને પછી તે પોતાના હૈયામાં એમ જાણે છે, સર્વ સત્સંગી તો અણસમજું છે, હું એક જ સમજું છું. મહારાજ કે અહંકાર એ કરીને, એ અજ્ઞાનતા એ કરીને, એ દેહાભિમાને કરીને, એ જગતની આસક્તિની અંદર મોહીને, એ વિષયાસક્ત થઈને જીવાત્માની વૃત્તિ અને એની સમજણ કેવી થાય છે, તો એને પોતાની ભૂલ દેખાતી નથી, પોતાની અંદર રહેલી ક્ષતિ એને દેખાતી નથી, એ પોતાને તો હું સમજું છું એમ માને છે. અને કોઈ જયારે સત્સંગમાં એને સત્ય માર્ગ બતાવવા પ્રયત્ન કરે, ધર્મ માર્ગ બતાવવા પ્રયત્ન કરે, ત્યારે એના એને અવગુણ દેખાય છે. એવા સત્સંગી માત્રના અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે છે, સર્વ સત્સંગી તો અણસમજું છે, એને સત્સંગીની અંદર કોઈ વિવેક રહેતો નથી ને એને અણસમજું સમજે છે, અને હું જ સમજું છું તેવી એમ એવી એની સમજણ અને માન્યતા કહેવે. એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મુંજાયા કરે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો પોતાના હૈયામાં મુંજાયા કરે, એટલે પોતે મનમાં ને મનમાં એ ધૂંધવાયા કરે, મુંજાયા કરે, કન્ફ્યુઝ રહે, કારણ કે એને સત્ય અને અસત્યનો વિવેક શૂન્ય થઈ ગયો છે, એને સદ અને અસદનો વિવેક શૂન્ય થઈ ગયો છે, એને ધર્મ અને અધર્મનો વિષય જે આસક્તિના કારણે ધર્મ અને અધર્મનો વિવેક એને શૂન્ય થઈ ગયો છે, એને મર્યાદા અને મર્યાદા રહિત એનો વિવેક શૂન્ય થઈ ગયો છે, એટલે એવો દિશાહીન થયેલો વ્યક્તિ એ પોતે મનમાં ને હૈયામાં ધૂંધવાયા કરે અને કોઈ પછી આગળ માર્ગ મળતો નથી. અને એમ મુંજાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખ આવે નહીં, આખા દિવસની અંદર જે પણ ક્રિયા કરે એની અંદર પણ એને સુખ આવે નહીં, કારણ કે એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને એ વિષય જગતી થઈ ગઈ છે, વિષયી થઈ ગઈ છે, માટે નાશવંત પદાર્થોની અંદર એ સુખ શોધવા પ્રયત્ન કરે પણ એને સુખ આવે નહીં અને ભટક્યા કરે. અને દિવસે સુખે બેસે નહીં અને રાત્રે સુવે તો નિંદ્રા પણ આવે નહીં. મહારાજ કે રાત્રિએ સ્વપ્નની અંદર પણ, સુષુપ્તિની અંદર પણ એને એ જગતના વિષયો અને માયાના પદાર્થો અને એ દેહાભિમાન વગેરે એને એટલું એના જીવનની અંદર વણી ગયું, એના સ્વભાવમાં વણી ગયું હોય, વિચારોમાં વણી ગયું હોય કે એને રાત્રિએ પણ સુખ આવવા દે નહીં અને રાત્રે પણ એને સુવા દે નહીં. અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં, અને પછી જયારે કોઈ માર્ગ ન મળે, જોઈતું એને જે સુખ છે, આનંદની અનુભૂતિ ન થાય, એની પ્રાપ્તિ ન થાય, એવો સંતોષ ન થાય, એટલે ધૂંધવાય, અને ધૂંધવાય એટલે પછી ક્રોધ કરે અને ક્રોધ એનો મટળે જ નહીં, અને અર્ધ બળેલા કાષ્ટની પેટે ધૂંધવાયા કરે. મહારાજ કે મનમાં ને મનમાં, હૈયામાં ને હૈયામાં, પોતામાં ને પોતામાં, કારણ કે બીજાનો ગુણ લેવાનો, બીજાની પાસે સદમાર્ગ સમજવાનો એ એને માર્ગ પોતે સ્વયં બંધ કરી દીધો છે, એટલે પોતાના હૈયાની અંદર એ પોતાની જ સમજણની અંદર કન્ફ્યુઝના કારણે ધૂંધવાયા કરે છે. મહારાજ કે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. જયારે આ રીતે જીવાત્માની વિચાર વૃત્તિ થાય અને જયારે સત્સંગમાં અવગુણ જોવે, સત્સંગમાંથી ગુણ ન લે, મેં પહેલા પણ એક વખત આ વચનામૃતને સમજાવતા વાત કરી હતી કે ગુણગ્રાહી થવું બહુ આવશ્યક છે, કારણ કે તમે જેનું ચિંતવન કરશો, જેનું દર્શન કરશો, જેનું મનન કરશો, એ જ તમારા પ્રકૃતિ સ્વભાવમાં ભળવાનું છે. તમે જો અવગુણને જ સમજ્યા કરશો, અળગ્યુંની સામે જ જોયા કરશો, અવગુણને જ દેખ્યા કરશો, તો તમારા જીવનની અંદર પણ એવા અવગુણો જ પ્રસરશે. અને એટલા માટે વાલા ભક્તો, મહારાજ કે છે એ સત્સંગમાંથી પડવાનો થયો છે એમ જાણજો, એ ધીમે ધીમે પછી સત્સંગમાંથી પડે. અને એવો હોય તે જેટલો દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં. મહારાજ કે એવો જે સમજણથી જેને વિકૃતિ આવી ગઈ છે, જેની સમજણની અંદર અજ્ઞાનતા પ્રસરી ગઈ છે અને એ જગતનો વિષય જીવ બની ગયો છે, એવા જીવ જો સત્સંગમાં રહ્યો હોય તો પણ એના હૈયામાં સુખ આવે નહીં. એનું મેં સમજણ કારણ બતાવ્યું કે એની વૃત્તિ હંમેશા એ કુસંગની અંદર રહેલી છે, એની વૃત્તિ હંમેશા એ સત્સંગની જે મર્યાદા છે, મર્યાદાની પાર જીને વર્તે છે અને એટલા માટે એને એ સત્સંગમાં રહ્યા છતાં દેહ કરીને છે પણ મન વૃત્તિ અને પોતાના ચિત્તે કરીને ભગવાનના માર્ગમાં નથી. અહીંયા મહારાજે લખ્યું સત્સંગમાં રહે. સત્સંગની વ્યાખ્યા સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજે બહુ સુંદર સમજાવી છે. મહારાજ કે સત્ય એવા જે ભગવાન અને જે સત્ય એવા જે ભગવાનના જે મુખે નીકળેલા વચનો અથવા ઉપદેશો એનો જે સંગ્રહ એને જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, એવા ભગવાનનો આશ્રય, એવા સત્શાસ્ત્રોનો આશ્રય અને એનું પ્રતિપાદન કરનારા એવા સંતોનો જે સમાગમ એને આપણા શાસ્ત્રોની અંદર સત્સંગ કીધો છે, એવા ભક્તોનો જે સમાગમ એને સત્સંગ કીધો છે. મહારાજ કે એવા સત્સંગના યોગમાં રહે, પણ એ રોગમાં રહેવા યોગમાં રહેવાનો અર્થ નથી. કેમ નથી? કારણ કે એનામાંથી ગુણ લેતો નથી, એ શાસ્ત્રમાંથી ગુણ લેતો નથી, એ ભગવાનના ઉપદેશમાંથી ગુણ લેતો નથી, એ સંતોની ભગવાનની જે પ્રતિપાદિત કરેલી એવી જે સિદ્ધાંત રૂપી જે વાણી છે, ભગવાનની આજ્ઞા છે, એનું જયારે સંતો એને ઉદબોધન કરતા હોય, જયારે એને માર્ગ બતાવતા હોય, એવા ભક્તો એને એવો માર્ગ બતાવતા હોય ત્યારે એને ગુણને ગ્રહણ કરતો નથી. એટલે દેહ કરીને સત્સંગમાં છે પણ મન વૃત્તિએ કરીને સત્સંગમાં નથી, એટલે એને સુખ આવતું નથી અને અંતે પાછો પડી જાય. પછી જયારે એનામાં કોઈ વિકલ્પ ન રહે, જયારે એને પોતાને જયારે ધાર્યું ન પરિણામ મળે અને ધાર્યું જયારે એને વિચારધારા પ્રમાણે એને જે સુખ જોઈએ છે એવી અનુભૂતિ ન થાય, એટલે પછી સત્સંગનો અભાવ લે, ભગવાનનો અભાવ લે, શાસ્ત્રનો અભાવ લે, મર્યાદાની અંદર ધર્મ મર્યાદાનો અભાવ લે અને એમ વિચારે કે આમાં રહીને મને શું મળ્યું, એટલે મને હવે આમાં રહેવાનો રસ નથી, એમ કરીને પછી એ સત્સંગમાંથી એ પાછો પડી જાય છે. એ રીતે મહારાજે અહીંયા અસદગુણે યુક્ત જયારે જીવાત્માની વૃત્તિ થાય ત્યારે સત્સંગમાંથી પાછો પડ્યાનું મહારાજે કારણ આપણને સમજાવ્યું છે. અને એ જ રીતે મહારાજ હવે જે સત્સંગમાં વૃદ્ધિ પામે એના માટેનો મહારાજ આગળ અહીંયા ઉપાય સમજાવે છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિને પામે. મહારાજે કીધું સત્સંગમાં જેને વધારો થવાનો હોય, અર્થાત કે સત્સંગ વ્યાખ્યા હમણાં સમજાવી કે ભગવાનના શરણાગતિની દ્રઢતા થવાની હોય, ભગવાને ચિંધેલા માર્ગ ઉપર ચાલવાની નિયમ નિશ્ચય પક્ષમાં રહેવાની દ્રઢતા થવાની હોય, ભગવાનનો મહિમા સમજાવવાનો હોય, સત્સંગના જે ષડંગો છે એ ષડંગ અંગોનો મહિમા યથાર્થપણે સમજાવવાનો હોય, એવા વ્યક્તિની વૃત્તિ કેવી હોય, એવા વ્યક્તિની સમજણ કેવી હોય તો એની શુભ વાસનાને વૃદ્ધિ પામે છે. જેમ અશુભ વાસનાની આપણે વ્યાખ્યા સમજ્યા કે દેહ સંબંધી, અહંકાર સંબંધી, સંસાર સંબંધી, દેહાભિમાને યુક્ત, ઇન્દ્રિયોની તૃપ્તિની લોલુપતા, એને અસદ વાસના કીધી. એક વસ્તુ વાલા ભક્તો અહીંયા સમજવાની વસ્તુ છે, મોક્ષ માર્ગની અંદર શાસ્ત્રોએ કીધું સદવાસના પણ વિઘ્ન બને છે ને અસદ વાસના પણ વિઘ્ન બને છે, પણ સત્સંગની અંદર રહ્યાની અંદર વિઘ્ન બનતી હોય તો અસદ વાસના છે. સદવાસનાથી સત્સંગની વૃદ્ધિ થાય છે, અસદવાસનાથી સત્સંગમાંથી પડી જવાય છે. બંધન બંનેથી થાય છે, સદવાસનાથી પણ થાય છે અને અસદવાસનાથી પણ થાય છે, એ વાતને આપણે સમજીશું. પણ સૌથી પહેલા આપણે અહીંયા પ્રશ્ન એવો હતો કે સત્સંગમાંથી પડે કોણ, સત્સંગમાંથી પાછો કોણ પડે, તો એના માટે શાસ્ત્રોએ કીધું કે અસદવાસના યુક્ત જે જીવ હોય એને વચનામૃતમાં મહારાજ કહે છે સત્સંગમાંથી પાછો પડે. હવે સદવાસના યુક્ત જીવ હોય એને કેવા ગુણ હોય, એની કેવી સમજણ હોય મહારાજ અહીંયા સમજાવે છે. તો સદવાસનાની જે વ્યાખ્યા આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સદવાસના કોણે કીધી, તો જે ભગવત સંબંધી હોય, ભગવાન સંબંધી હોય, ધર્મ સંબંધી હોય, ધર્મ મર્યાદામાં રહિત હોય, નિર્વિકાર હોય અને દેહાભિમાન વગેરેથી રહિત હોય, એવી જે સત્કર્મ કરવાની જે કાર્યની જે ઈચ્છાઓ, કલ્પનાઓ, આપણી જે એવી રુચિ એને અને એની અંદર સત્કાર્ય કરવાની અંદર આસક્તિ, એને આપણે સદવાસના કીધી. શાસ્ત્રોએ કીધું કે આવી વાસના પણ ભગવત સંબંધી વાસના, આપણા શાસ્ત્રોની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે ભગવાનને દર્શનની પણ જો વાસના રહી ગઈ, મહારાજના કોઈ યાત્રા કરવાની વાસના રહેતી, કોઈ દાન કરવાની, આપણી સત્સંકલ્પો છે બધા, પણ જો એની પણ વાસના રહી ગઈ તો એ બંધન કરતા થાય છે. તો જીવાત્માનો મોક્ષ ક્યારે થાય? તો તમામ પ્રકારની વાસના, આગળના વચનામૃત આપણે પહેલા વાંચ્યું ત્યારે એની અંદર આવ્યું હતું મહારાજ કે સમગ્ર પદાર્થ માત્રની વાસના ટળે અને એક ભગવાનની વાસના દ્રઢ થાય. વાલા ભક્તો, મોક્ષ માર્ગની માટે જો જરૂરી હોય તો કેવળ ભગવાનની જ વાસના એ જીવનની અંદર મોક્ષ માટે ઉપયોગી થાય છે. બાકી સદવાસના હોય કે અસદવાસના હોય એ વિઘ્નરૂપ બને છે. પણ બેમાં તફાવત એટલો બતાવ્યો, અસદવાસના સત્સંગમાંથી પાડી દે છે, જયારે સદવાસના સત્સંગમાં વૃદ્ધિ પણ પમાડે છે. એટલે સદવાસનિક થવું એમાં દોષ નથી, પણ સદવાસનિક થઈને પણ જ્ઞાને કરીને એટલી સાવધાની રાખવી કે એમાં બંધાવાય નહીં, એ સંકલ્પ વિકલ્પ એ આપણને મોક્ષ માર્ગમાં બાધારૂપ ન બની જાય, એ આપણી ઈચ્છાઓ એ ભગવાનથી ન વધી જાય, એવી જયારે સમજણને ખટકો રાખીએ ત્યારે મોક્ષનું સાધન થાય છે. આ સાવધાની સાથે આપણે સદવાસનાની વ્યાખ્યા આપણે સમજીએ કે જે ભગવાન સંબંધી હોય, જેની અંદર સદગુણ પ્રધાન હોય અને જે દરેક પ્રકારની વિવેક અને મર્યાદાએ સહિત આપણે જે પણ ઈચ્છાઓ કામનાઓ, પછી જગતના માનો કે સમય આવે ને ભૂખ લાગે ને ભોજન કરીએ, સારું ભોજન કરીએ તો સારું રૂચિથી ભોજન કરીએ એ દોષ નથી, પણ એની અંદર બંધાવવું દોષ છે. એટલે એવી વાસના સદવાસના ભગવાનને ધરાવીને આપણે જમીએ તો એ પ્રસાદ રૂપ થઈ ગયું, નિર્ગુણ થઈ ગયું. એટલે એવી રીતે જે સમજણ રાખીને આપણે કાર્ય કરીએ તો એ સદવાસના ગણી છે. પણ એમાં મેં કીધું એમ સદવાસના સંકલ્પ પોતાના સંકલ્પ ભગવાન સંબંધી હોય તો એ નિર્ગુણ થઈ જાય છે. એટલે એવી જે સદવાસના જયારે પામી હોય તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ આવે, જેને સદવાસના થાય એ હંમેશા એની દ્રષ્ટિ એ સારા ગુણોને શોધે. જે સત્સંગની અંદર રહ્યા છે, પછી એ સત્સંગ, અહીંયા સત્સંગ શબ્દ વાપર્યો છે ને એની અંદર તમામ અંગો સમાવેશ થઈ જાય છે. વાલા ભક્તો સત્સંગની અંદર ભગવાનનો સમાવેશ થઈ જાય, કારણ કે સત્સંગની પહેલી વ્યાખ્યા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ સત છે અને એનો આશ્રય કરવો એ સત્સંગનો આશ્રય છે. એટલે પહેલા તો ભગવાનનો જે આશ્રય એનો સંગ, ભગવાનનો દ્રઢતાથી કરવો એને સત્સંગ કીધો. પછી મેં કીધું એ પ્રમાણે સત્સંગની અંદર ભગવાનના પ્રતિપાદિત કરેલા ભાગવદાદી ધર્મ અને એનું પ્રતિપાદન કરનારા સત્શાસ્ત્રો એનો પણ સંગ કરવો, એનો આશ્રય કરવો, એને પણ સત્સંગ કીધો છે. એટલે એ રીતે જે સત્સંગ સત્સંગી માત્રનો જેટલા જીવ આ સત્સંગીઓ હોય, જે આ માર્ગ ઉપર ચાલતા હોય, ભગવાનને બતાવેલા માર્ગ ઉપર ચાલતા હોય અને એ માર્ગમાંથી જે ગુણ ગ્રહણ કરવાની જે વૃત્તિ છે, એ વૃત્તિને એ સત્સંગીમાંથી શીખે, જેની સાથે રહીને એ સહવાસમાં રહીને એવા ગુણને શીખે, ગુણ આવે અને સર્વ હરિભક્તોને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. મહારાજ કે પોતાને દીન ગરીબ અને ન્યૂન સમજે, મને આ જ્ઞાન નથી અથવા તો મને આ સમજણ નથી, માટે મારે આ સમજણ શીખવાની છે, એવી રીતે રાખી અને જો એમાંથી ગુણગ્રાહી થાય તો પોતાની અંદર રહેલા જે અવગુણ છે, પોતાની અંદર રહેલી ત્રુટીઓ છે એ દૂર થઈ શકે, એટલે સત્સંગમાં વૃદ્ધિ થાય. જો પોતાની અંદર રહેલા દુર્ગુણો અને ત્રુટીઓ અહંકાર આદિને જો સાથે લઈ, અવગુણોને આ સાથે લઈને તમે જો રહેવા પ્રયત્ન કરો સત્સંગમાં તો રહેવાય નહીં. મહારાજ કહે છે એટલા માટે તે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. અહીંયા મહારાજે બે વાત સમજાવી, એક તો કે શુભ વાસના કેવી હોય તો સત્સંગી માત્રની અંદર એ ગુણને જોવે અને બીજાને પોતાથી મોટા એટલે મારાથી વધારે સમજવું છે એટલે એમાંથી કંઈક સારું મારે શીખવું છે એવી દ્રષ્ટિ રાખી એમાંથી ગુણ ગ્રહણ કરે, એમાંથી સારી વાતને ગ્રહણ કરે અને પોતાને ન્યૂન સમજે, મારામાં ખામી છે તો જે ખામી દૂર થાય, હું પોતે બધું જાણું છું એવું સમજી રાખે તો પછી આપણે ત્યાં કહેવત છે કે ખાલી પાત્ર હોય તો એમાં કંઈક ભરાય, ભરેલા પાત્રમાં કંઈક ભરાય નહીં. એમ ભગવાનની આગળ સત્સંગની અંદર ધર્મની અંદર આપણે છે ને નિર્માની થઈને દાસ થઈને દીન થઈને ભિક્ષા યાચના કરવા જઈએ છીએ ભગવાનની પાસે, આપણે એવા ભાવ લાવીને જવું પડે તો આપણી ભિક્ષા પાત્રમાં ભગવાનની કૃપા પડે. પણ આપણે જો પાત્રને ભરીને અહંકારથી ભરીએ, માનથી ભરીએ, પોતાના અહમ અમત્વથી ભરીએ એવું ભરીને જઈએ એટલે ભગવાનની કૃપા વરસાતે તો છલકાઈ જાય પણ અંદર આવે નહીં. એટલે મહારાજે અહીંયા કીધું કે પોતે ન્યૂન સમજે અને આઠો પહેર ને આઠે પહેર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. મહારાજ કે મને જે મળ્યો છે એવો સત્સંગ, એનો કેફ, એના આઠો પહેર એટલે સવાર સાંજ સૂતા બેઠા ખાતા પીતા હાલતા ચાલતા દરેક ક્ષણની અંદર દરેકની અંદર મને મળે એવા ભગવાન, મને મળે એવો દિવ્ય સત્સંગ, એનો કેફ એને હૃદયમાં વર્ત્યા કરે, એનો આનંદ વર્ત્યા કરે, એવા લક્ષણ જયારે હોય ત્યારે જાણીએ કે શુભ વાસનાની વૃદ્ધિ થઈ. મહારાજ કે આવી જયારે સમજણ થાય ત્યારે એને શુભ વાસનાની વૃદ્ધિ થાય છે. અને જેમ જેમ હવે અહીંયા મહારાજે આ વૃદ્ધિની પરાકાષ્ઠા ક્યાં સુધી થાય એ મહારાજ અહીંયા સમજાવે છે. અને જેમ જેમ વધુ ને વધુ સત્સંગ કરે, મહારાજ અહીંયા પુનઃ શબ્દ વાપર્યો વધુ ને વધુ સત્સંગ કરે. સત્સંગ એટલે મેં પહેલા પણ વ્યાખ્યા સમજાવી, ભગવાન, ભગવાનના સ્થાપિત સદ્ધર્મો અને એવા સત્શાસ્ત્રો એનું પ્રતિપાદન કરનારા, એનો દ્રઢ આશ્રય કરે અને એનું ઉદબોધન કરનારા એવા સંતો ભક્તોનો સમાગમ કરે એનું નામ સત્સંગ. તો મહારાજ કે વધુ ને વધુ સત્સંગ કરે, વધુ ને વધુ શાસ્ત્ર શરણે થાય, વધુ ને વધુ ભગવાનના શરણે થાય, વધુ ને વધુ શાસ્ત્ર સંમત સિદ્ધાંતોના શરણે થાય. એમ જેમ જેમ એની અંદર વધુ શરણાગતિ દ્રઢ કરે તેમ તેમ વધુ સમાસ થાય. સમાસનો અર્થ થાય છે વાલા ભક્તો મિશ્ર, બે વસ્તુને ભેગી કરવી એને સમાસ કીધો, બે શબ્દ ભેગા થાય એને સમાસ કીધો. એમ અહીંયા આગળ મહારાજ કે જેમ સત્સંગનો વધુ ને વધુ સમાસ થાય, સમાસ કોનો થાય? અહીંયા આગળ એક બાજુ જીવની પ્રકૃતિ છે, સ્વભાવ છે અને બીજી બાજુ ધર્મના સદગુણો છે. એ સદગુણો એ જીવને અંદર ભળી જાય અહીંયા સમાસ શબ્દનો અર્થ થાય કે પ્રકૃતિ, મનુષ્યના સ્વભાવની અંદર, પ્રકૃતિની અંદર, એને વિચારધારાની અંદર, એના જીવની અંદર જયારે આવા ધર્મના ગુણો, શાસ્ત્રોના ગુણો, ભગવાનના શબ્દો એ જયારે સમાસરૂપ એકરૂપ થઈ જાય, એવો જયારે સમાસ થાય, બે મિશ્ર થઈ જાય, જેને આપણે આપણે કેમિકલની ભાષામાં કહીએ કે કેમિકલ ઇક્વેશન જયારે થાય ત્યારે બે કેમિકલ ભેગા થઈ જાય. તમે એક દ્રષ્ટાંત આપો એટલે સમજી શકાશે કે આપણે પાણી કહીએ છીએ વોટર, તો એની ફોર્મ્યુલા સાયન્ટિફિક છે H2O, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 ભેગું થાય એટલે વોટર બને. તો એમાં હાઇડ્રોજનનો પણ ભાગ છે અને ઓક્સિજનનો પણ ભાગ છે, એ બંને મિશ્ર થાય છે, સમાસ થાય છે બેનો, એટલે વોટર બને છે. એમ અહીંયા મહારાજ કહે છે જેમ જેમ સત્સંગનો સમાસ થાય, સમાસ કોનો કરવાનો છે? સત્સંગનો. કોણે કરવાનો છે? તો કે જીવાત્માએ, ભગવાનના ભક્તે કરવાનો છે, સત્સંગીએ કરવાનો છે. એવો જે સત્સંગી એ જયારે સત્સંગનો સમાસ કરે, એટલે કે સત્સંગમાંથી જે ગુણ છે એ જીવના પ્રકૃતિની અંદર જયારે એકરૂપ થઈને ભળી જાય છે, એ જીવ એ ભગવદીય બની જાય છે, એ જયારે ભગવાનના શરણે થઈ જાય છે, એ શાસ્ત્રના શરણે થઈ જાય છે, એવો જયારે સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે, એવો જેને સમાસ થાય ત્યારે અતિશય મોટપને પામે છે. મોટા મોટપની વ્યાખ્યા પણ વાલા ભક્તો બહુ સુંદર આપણા શાસ્ત્રોએ સમજાવી છે. મહારાજે આગલા વચનામૃતની અંદર સવારે 27મું વચનામૃત તમે વાંચ્યું ત્યારે એની અંદર પણ મહારાજે કીધું એ મોટપ શેની મોટપ? તો કે ભગવાનના ભક્ત થવાની મોટપ, ભગવાનને પામવાની મોટપ. આપણને આ જગતના પદાર્થો, નાશવંત પદાર્થો જેનો આપણે ત્યાગ કરવાનો છે અથવા તો જે આપણાથી છીનવાઈ જવાના છે, નાશવંત છે, એવા પદાર્થોને અથવા તો એવી યશ કીર્તિને, એવા સુખને પામીને આપણે ક્યારેય મોટા થઈ શકતા નથી. અવિનાશી સુખની પ્રાપ્તિ થાય, અવિનાશી સ્થાનની પ્રાપ્તિ થાય, અવિનાશી એવા જે ભગવાનના કૃપા પ્રતાપની આપણા ઉપર જે પ્રાપ્તિ થાય એને મોટપ સંસારમાં કીધી. ને મહારાજ કીધું ભક્તિ માર્ગની અંદર તો એવો ભક્ત જ મોટો છે, બાકી વ્યવહાર માર્ગની અંદર મોટાની વ્યાખ્યા મહારાજે વચનામૃતમાં 27મા વચનામૃતમાં કીધી કે કોઈને એક ઘોડું હોય અને કોઈની પાસે 5 ઘોડા હોય તો 5 ઘોડાવાળો મોટો, પણ એ વ્યવહાર સંસાર વ્યવહાર માર્ગ માટે મોટો છે, ભક્તિ માટે મોટો નથી. આપણે અહીં આગળ મહારાજ ભક્તિની મોટપની વાત કરે છે. કોના જીવનની અંદર એવી મોટપ આવે? તો કે જેના જીવનની અંદર એવા સત્શાસ્ત્રોનો આશ્રય, ભગવાનના વચનનો આશ્રય, ભગવાનના સ્વરૂપનો આશ્રય, ભગવાને સ્થાપિત ધર્મનો આશ્રય અને એનું પ્રતિપાદન કરતા એવા સંતો ભક્તોનો સમાગમ, એનો સહવાસ, એ જયારે જીવનની અંદર થાય છે ત્યારે એમાં રહેલા જે સદગુણો છે એ જ ગુણો એ જીવનની અંદર એની અંદર સમાસ થાય છે, પ્રકૃતિની અંદર ભળે છે, જીવના જીવનની અંદર ભળે છે અને એવી જયારે એને પ્રાપ્તિ થાય છે ત્યારે અતિશય મોટપને પામે છે. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરી અને જય સચ્ચિદાનંદ કહી અને પોતાના આસને પધાર્યા.